સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874ના મહા સુધી ચોથને દિવસે પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ને ધોળો ખેશ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા, અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણી મનની વૃત્તિઓને તમામ પ્રકારના વ્યવહાર અથવા બીજા કાર્યોમાંથી વાળીને ભગવાનની એ દિવ્ય સભાની અંદર, ભગવાનની મૂર્તિની અંદર પોરવીએ. ભગવાનનું એ દિવ્ય રૂપ સર્વ મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, માથે ધોળી પાગ બાંધી છે, પાગને વિશે પીળા પુષ્પના ગુચ્છ લટકે છે, કંઠને વિશે મહારાજે પીળા પુષ્પના હાર ધારણ કર્યા છે, અને તે ઢોલિયા ઉપર મહારાજ દરબારગઢની અંદર બિરાજમાન છે લીમવૃક્ષની નીચે, અને પોતાના મુખારવિંદ આગળ સર્વે મુનિ તથા હરિભક્તોની સભા ભરીને બેઠી છે. આપણી મનની વૃત્તિઓને આપણે ભગવાનના એ સ્વરૂપની અંદર પોરવીને ભગવાનના શ્રીમુખે નીકળતી એ પરાવાણી એનું રસપાન કરવા, જેમ ચાતક એ ચકોરની જેમ આતુરતાથી જેમ એની તરફ દ્રષ્ટિ રાખતો હોય છે, એમ આપણે ભગવાન શ્રી હરિના દિવ્ય શબ્દોને આપણે ગ્રહણ કરીએ. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ સવિકલ્પ સમાધિ તે કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? વાલા ભક્તો, આ સભાની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને એક સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એ કેને કહીએ, કેમ સમજીએ એને? આ પ્રશ્ન આવ્યો છે ત્યારે આના અનુસંધાનની અંદર કહું આ પ્રશ્ન કેમ આવ્યો. તો જો આપને બધાને યાદ હશે, આપણે ગત વચનામૃતની અંદર જે મહા સુધી ત્રીજનું વચનામૃત છે, એટલે કે આજના વચનામૃતના એક દિવસ પહેલાનું વચનામૃત છે, એ વચનામૃતની અંદર ભગવાન શ્રીરી ગઢપુરની અંદર સભાની અંદર બેઠા છે ત્યારે તેમાં એક વેદાંતિ બ્રાહ્મણ આવ્યો છે, અને મહારાજે એ બ્રાહ્મણને એક સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને તે વિના જીવ, ઈશ્વર, માયા, જગત, વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વે મિથ્યા કહો છો, તો તે અમને સમજાતું નથી, મનાતું નથી, અને એટલે તમે એનો અમને ઉત્તર કરો. મહારાજે એ પણ વાત સમજાવી કે એ જે ઉત્તર કરો એ શાસ્ત્ર સંમત કરજો, તમે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિની સાખ સાથે એ ઉત્તર કરશો તો અમે માનશું, કોઈ કલ્પિત ગ્રંથનો આધાર લઈને અમને ઉત્તર કરશો તો અમે એ નહીં માનીએ. એવો સરસ સિદ્ધાંતની વાત મહારાજે સમજાવી. પછી એ વેદાંતીએ પોતાની સમજણ પ્રમાણે એ શબ્દોનો અર્થ કરવા એને પ્રયત્ન કર્યો, પણ મહારાજે એમ આશંકા કરી એટલે એનો અર્થ થયો નહીં. આપણે જોકે ગત વચનામૃતની અંદર વિસ્તારથી એ વાત સમજ્યા છીએ, છતાંય આ પ્રશ્નનું અનુસંધાન છે એટલા માટે એ વાતને આપણે વિચારીએ. તો એની અંદર ભગવાને પછી સ્વયં ઉત્તર કર્યો છે કે આ એક શાસ્ત્રની અંદર એમ લખે છે કે બ્રહ્મ જ સત્ય છે અને એના સિવાય જીવ, ઈશ્વર, માયા, જગત ઇત્યાદિ આ બધું મિથ્યા છે. તો એવું જે લખે છે અને બીજા શાસ્ત્રની અંદર એમ લખવામાં આવે છે કે જીવ, ઈશ્વર, માયા, જગત આ બધું પણ સનાતન છે, તો એનો અર્થ કેમ સમજવો? એ વાતને મહારાજ અહીંયા સમજાવતા હતા, અને એની અંદર મહારાજે સ્વયં એનો ઉત્તર કરતા બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે ભેદ જે દેખાય છે ને એ જોનારની દ્રષ્ટિનો ભેદ છે, અને એ જોનારની દ્રષ્ટિનો પણ ભેદ કેમ છે? કારણ કે જોનારની સ્થિતિમાં ભેદ છે. અને એના જવાબના અનુસંધાનની અંદર મહારાજે બે સ્થિતિ બતાવી છે. મહારાજે ત્યાં વિસ્તારથી દ્રષ્ટાંત સાથે મહારાજે વર્ણન કર્યું છે કે એક જીવાત્મા એવો છે જે સવિકલ્પ સમાધિની સ્થિતિને પામ્યો છે, ત્યારે એને તો આ જગતની અંદર જગત, જીવ, ઈશ્વર, માયા આ બધું પૃથક પૃથક દેખાય છે, અને એને ધારણ કરનાર બ્રહ્મ પણ એને પૃથક દેખાય છે. અને એક નિર્વિકલ્પ સમાધિવાળો ભક્ત છે, મુક્ત છે, જે મહામુક્ત જેને શાસ્ત્રની અંદર કીધો છે, એ બ્રહ્મરૂપની અંદર એવો એકાત્મ ભાવ થઈ ગયો છે કે જેથી કરીને એને આ પૃથક પૃથક દેખાતું નથી, અને એ સ્થિતિએ કરીને એ વર્ણન કરે છે કે બ્રહ્મ જ એક અમને દેખાય છે, બીજા તત્વો અમને દેખાતા નથી, માટે એને મિથ્યા કહે છે, અન્યથા એ મિથ્યા નથી, અને સવિકલ્પ સમાધિવાળો તો એને જોવે છે. એટલે એ ઉત્તરની અંદર આ બંને શબ્દો સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એનો મહારાજે ઉલ્લેખ કર્યો. આખી રાત મુક્તાનંદ સ્વામી એનો પણ મનન કર્યું હશે, અને એટલે જ સવારના પોરમાં પ્રાતઃકાળની અંદર જ્યારે મહારાજ ચોથને દિવસે સભા કરીને બેઠા, એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રથમ પ્રશ્ન મહારાજને એ જ પૂછ્યો કે મહારાજ ગઈકાલે આપે જે વાત કરી અને સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિની જે સ્થિતિ આપે વર્ણન કરીને સમજાવી, તો એની અંદર સવિકલ્પ સમાધિ કેને કહીએ અને નિર્વિકલ્પ સમાધિ કેને કહીએ એ મહારાજ અમને જરા સમજાવો. એવી રીતે એ સમાધિનું સ્થાન અને એને સમજવા પ્રયત્ન કર્યો. આપણે ગત વચનામૃતની અંદર સમાધિ, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિને આપણે સમજ્યાતા. પુનઃ એક વખત થોડું રેફરન્સ લઈ લઈએ જેથી આગળનું વચનામૃત આપણને સાંભળવામાં સમજવામાં સરળતા થાય. ત્યારે સમાધિનો મેં અર્થ આપણે શાસ્ત્રોક્ત જે જોયો હતો કે એકાત્મ ભાવ, એક્ય ભાવ, એકરૂપતાથી એની અંદર ભળી જવું, પ્રવેશી જવું, પોતાના વિષયની અંદર, જે વિષયની અંદર એ જીવાત્માની વૃત્તિ મન સ્થિર થઈ જવી, એક ભાવ થઈ જવી, એનું નામ સમાધિ છે. અને એની અંદર સવિકલ્પ સમાધિની અને નિર્વિકલ્પ સમાધિ બે એની અંદર વિશેષ ભાગ રહેલા છે. જોકે સમાધિના બીજા પ્રકારો પણ શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ વિશેષ કરીને સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિનો પ્રધાન પણ રહેલું છે. તો મન, આપણે ગઈ વખતે સમજ્યા કે મન પાંચ પ્રકારની વૃત્તિઓની અંદર પ્રવૃત્ત રહે છે. પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ, આ પાંચ વૃત્તિની અંદર મન પ્રવૃત્ત રહે છે. અને એના દ્વારા અનુભૂત થતા જે આ પાંચ વૃત્તિઓની અંદર જ્યારે મન ચિત્ત આપણું પ્રવૃત્ત હોય અને એની અંદર જે અનુભવ થાય છે, એ અનુભૂતિને અનુભવ કરતા એના જ્ઞાન સાથે, એટલે સબીજ જેને કહેવાય કે પોતાના ભૂત સ્વરૂપ, આ પંચભૂત, આ બધાના જ્ઞાન સહિત જ્યારે જીવાત્મા વિષયની અંદર પ્રવેશે, વિષયમાં એક ભાવ થાય, ત્યારે એ વિષયમાં તો એક ભાવ થયો છે પણ એને અહેસાસ રહે છે. અને એ અહેસાસની સાથે જ્યારે કર્મ કરે એટલે કે સંકલ્પ રહે છે, એના એનું જ્ઞાન રહે છે. અને એની સાથે જ્યારે વિષયને આધીન, વિષયાત્મક થઈ જાય ત્યારે એને સવિકલ્પ સમાધિ કીધી. અને જ્યારે નિવૃત્ત થઈ જાય એ સંકલ્પ માત્રથી અને શૂન્ય અવકાશ જ્યારે વર્તે અને પોતે એ બ્રહ્મની અંદર લીન થઈ અને પરબ્રહ્મની સેવા પરાયણ જ્યારે જીવાત્મા થઈ જાય ત્યારે એ નિર્વિકલ્પ સમાધિનો ભાવ આપણે ગત વચનામૃતની અંદર વિસ્તારથી સમજ્યાતા. એટલે મહારાજે એ બંને વિસ્તારની અંદર જે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એનું જે મહારાજે જ્ઞાન આપ્યું એના અનુસંધાને અહીંયા મુક્તાનંદ સ્વામીએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે સવિકલ્પ સમાધિ તે કોણે કહીએ અને નિર્વિકલ્પ સમાધિ તે કોણે કહીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય ને તેને શુભ વાસના તો ન રહે. અહીંયા મહારાજે એ વાતનું જે સ્પષ્ટીકરણ એને ઉદાહરણ સાથે મહારાજે અહીંયા આગળ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે સવિકલ્પ સમાધિ કોણે કહીએ, તો મહારાજ બોલ્યા કે જે જીવાત્મા ભગવાનને ભજીને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે. અહીંયા સ્થિત શબ્દ વાપર્યો, એક્ય ભાવ, જે ભગવાનના સ્વરૂપની અંદર એટલે ઉપાસ્યની અંદર જે પોતાના આરાધ્ય છે, ઉપાસ્ય છે, એવું જે પોતાનું ધ્યેય છે એ પરમાત્માના સ્વરૂપની અંદર એ સ્થિત થઈ ગયો છે, એટલે એક ભાવથી એની અંદર જોડાઈ ગયો છે. પણ તેને અશુભ વાસના તો નથી હોતી, એટલે અશુભ સંકલ્પ અને વાસનાઓ તો નથી હોતી, પણ તેને શુભ વાસના રહી જાય, એને શુભ વાસના રહી જાય. કેવા પ્રકારની શુભ વાસના? તો મહારાજ કે હું નારદ સંકાદિક ને શુક જેવો થાઉં, અથવા તો નરનારાયણના આશ્રમમાં જઈ તે આશ્રમમાં મુનિ ભેળો રહી તપ કરું, અથવા તો શ્વેતદીપમાં જઈ તપ કરીને શ્વેતના મુક્ત જેવો થાઉં. બાલભક્તો, અહીંયા મહારાજ ઉદાહરણ સાથે એમ સમજાવે છે કે સત્સંગની અંદર જીવાત્મા આવ્યા પછી જ્યારે એ પોતાને ભગવાનની પ્રાપ્તિ થયા પછી, ભગવાનને મળ્યાનો જીવાત્માને જ્યારે અમૂલ્ય એવો જે લાભ મળ્યો છે, છતાં પણ જીવાત્માના સંકલ્પ એ હજુ અધૂરા જ એને લગતા હોય, અથવા તો એને હજુ બીજા સંકલ્પ થતા હોય, ભગવત સંબંધી પણ કેમ ન થતા હોય, જગત સંબંધી સંકલ્પ ન થાય એને, એટલે અશુભ વાસના જેને કીધી, તો અશુભ વાસના ન થાય પણ એને શુભ વાસના રહે. કેવી શુભ વાસના? કે નારદ સંકાદિક જેવો, શુકજી જેવો થવું, નરનારાયણ એટલે કે ભગવાનના આશ્રમની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર મુનિઓ સાથે રહીને તપ વ્રત કરવું, અથવા તો શ્વેતદીપમાં જઈને શ્વેત મુક્તિની જેમ થવું, એવી જે સંકલ્પ ભાવના પોતાપણાનું. આ સંકલ્પ ભાવના ક્યારે રહે? આપણે હમણાં જે થોડી વાર પહેલા જ મેં વાત કરી કે જેની અંદર વિકલ્પ છે, મન હજુ પ્રવૃત્તિ છે, મનની વૃત્તિઓની અંદર પ્રવૃત્તિ છે, અને એ પ્રવૃત્તિઓના કારણે એના અનુભવ છે, અનુભવ છે એટલે એના સંકલ્પો છે, એ સંકલ્પો એ કરીને જે પાંચ પ્રકારની વૃત્તિઓની અંદર જીવાત્મા છે, એટલે એના પ્રકારે એનાથી ઉદ્ભવતા સંકલ્પ પણ એના મનની અંદર થાય છે. અને એ જો જગત સંબંધી હોય તો એ વાસનિક કહેવાય, પણ જ્યારે જગત સંબંધી ન થતા હોય પણ ભગવત સંબંધી પણ એવા, જ્યારે ભગવાનની પ્રાપ્તિ થયા પછી પૂર્ણ કામ ન મનાય કે હવે મારે કંઈ શેષ કરવાનું બાકી નથી પણ હજુ મારે આવું કરવું છે, એવા સંકલ્પની ઉપસ્થિતિ, એનો અનુભવ, એનું અસ્તિત્વ, એ રહેવું એ પોતાના ભાવનું અસ્તિત્વ પણ બતાવે છે. એ જીવ પોતાના ભાવનું અસ્તિત્વ પણ ત્યાં બતાવે છે કે એ જીવાત્મા પોતે હજુ એ સ્થિતિને પામીને પણ, એ બ્રહ્મ સ્થિતિને, મુક્ત સ્થિતિને પામીને પણ પોતાના સંકલ્પ વિકલ્પથી રહિત થયો નથી. એટલે જે શુભ વાસના હોય એ શુભ વાસનાએ કરીને સાથે હું નારદ સંકાદિક જેવો, શુભજી જેવો થવું, અથવા તો ભગવાનના આશ્રમમાં સાનિધ્યમાં રહીને તપ વ્રત કરવું, અથવા તો શ્વેતમુક્ત જેવો થવું, એવા શુભ સંકલ્પ પણ હોય અને એવી રીતે જે ભગવાન એવી રીતે જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ, એટલે કે હજુ મનની વૃત્તિઓ જે છે એ શૂન્ય અવકાશ નથી વર્તતી, મનની વૃત્તિઓ એ પંચવૃત્તિની અંદર હજુ પ્રેરાયેલી છે, એની અનુભૂતિ દ્વારા જે જ્ઞાન છે જ્ઞાનના અનુભવે કરીને એ જીવાત્માના સંકલ્પ હજુ શેષ રહ્યા છે, એટલે પૂર્ણ કામ નથી થયું. તો પૂર્ણ કામ પામ્યાનો ભાવ હજુ રહેલો છે, પૂર્ણ કામ થવું છે પણ પૂર્ણ કામ થયા નથી, એટલે હજુ સાધન દશાની અંદર છે અને હજુ આવા સંકલ્પો રહે છે. ભગવાનમાં મન વૃત્તિ પૂરવી દીધી છે, ભગવાનમાં એક ભાવથી મન જોડાઈ ગયું છે, પણ સાથે સાથે એવા સંકલ્પ પણ રહ્યા છે, શુભ સંકલ્પો રહ્યા છે કે હજુ મારે આમાં વિશેષ ભક્તિ કરવી છે અથવા તો આવી સ્થિતિને પામવું છે. ત્યારે મહારાજ કહે છે કે એને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતે વિકલ્પ ન હોય, જેને ભગવાનને મળ્યા પછી બીજો કોઈ એવો વિકલ્પ નથી, મેં જેમ વાત કરી હતી કે નિર્વિકલ્પ સમાધિ એટલે શૂન્ય અવકાશ, મનની કોઈ પણ તરંગો શેષ ન રહી હોય, એટલે કે પંચવૃત્તિઓ દ્વારા અનુભૂતિત કોઈ પણ અનુભૂતિ જ્યારે ન રહે અને અનુભૂતિના સંકલ્પ પણ ન રહે, ત્યારે એવી સંકલ્પની નિસંકલ્પ અવસ્થા, નિસ્તરંગ અવસ્થા થઈ અને કેવળ એક પોતાના વિષયની અંદર જ્યારે પ્રવૃત્ત થયા હોય ત્યારે એ વિષયની અંદર એ લીન થઈ જાય, અને એવા વિષયની અંદર જ્યારે લીન થઈ જાય, હું ફરી વાલા ભક્તો આ સ્પષ્ટીકરણ કરું કે આ દ્રષ્ટાંત અહીંયા આપણે આધ્યાત્મિક ક્ષેત્રની વાત કરીએ છીએ, એટલે આપણો ધ્યેય, આપણું લક્ષ્ય, આપણો વિષય એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને એટલે અહીંયા મહારાજે ભગવાનના સ્વરૂપની અંદર એવો શબ્દ મહારાજે વાપર્યો કે ભગવાનની મૂર્તિની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર એવા શબ્દો અહીંયા આપણે વાપરીએ તો સમજીએ. પણ એ વિષયને સમજવા માટે કોઈ તમારો જે પ્રિય ધ્યેય વિષય હોય એ ધ્યેય વિષયની અંદર પણ એ તમે ઓતપ્રોત થઈને એક ભાવ થઈ જાય તો એને સમાધિની સ્થિતિ કીધી. અહીંયા મહારાજ કહે છે કે સમાધિ સવિકલ્પ અને નિર્વિકલ્પ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર જ્યારે શૂન્ય અવકાશ થઈને જીવાત્મા એટલે કે પોતાના અસ્તિત્વ અને પોતાના અસ્તિત્વથી અનુભૂત થતા જે સંકલ્પ વિકલ્પ છે એનો કોઈ પણ સંકલ્પ ન થાય, બીજ રહિત થઈ જાય, જેમ આંબલીનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે, ભગવાનની ભક્તિએ કરીને જ્યારે શેકાઈ જાય પછી એની અંદર એ કારણ શરીરનું નાશ થઈ જાય છે, એટલે એવા સંકલ્પ વિકલ્પનો નાશ કરી અને જીવાત્મા પોતે સ્વતઃ બ્રહ્મ થઈ અને ભગવાનના પરાયણ જ્યારે આશ્રિત થઈને જ્યારે બ્રહ્મ પરબ્રહ્મની જ્યારે ઉપાસના પરાયણ થઈ જાય ત્યારે એને પછી પોતાના અસ્તિત્વ કે પોતાના સંકલ્પનો કોઈ શેષ ભાન નથી રહેતું અથવા તો એને એવો સંકલ્પ નથી થતો, શૂન્ય અવકાશ વર્તે છે, ત્યારે એને નિર્વિકલ્પ સમાધિ. એટલે મહારાજે અહીંયા વ્યાખ્યા સમજાવી કે જેને એવી રીતને વિકલ્પ ન હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો બહુ સુંદર અહીંયા ઉત્તર સમજાવ્યો. મહારાજ કહે કે પોતાના સંકલ્પ કોઈ રહી જતા હોય, શુભ અશુભ સંકલ્પ તો ન થાય કારણ કે ભગવાનનો ભક્ત છે અને ભગવાનમય થયો છે, એટલે અશુભ સંકલ્પની વાસના તો કદાચ એને ન હોય, પણ શુભ વાસના જેને કીધી એવા સત્કર્મની કે ભગવાનના ભક્તિ કરવાના કે બીજા કોઈ ભગવાનના સુખને બીજી રીતે મેળવવાના, ભગવાન સિવાય ભગવાનથી ઇતર અથવા ભગવાનથી વિશેષ જ્યારે બીજા સુખ મેળવવાના સંકલ્પ કે શુભકામના જ્યારે થતી હોય તો એવી કામના સહિત જ્યારે ભગવાનની ભક્તિની અંદર અથવા શરણાગતની અંદર અથવા ઉપાસનાની અંદર જીવાત્મા જ્યારે પ્રેરાય અને ભગવાનમાં એક ભાવ થાય, બ્રહ્મસ્થિતિને પામે તો એને સવિકલ્પ સમાધિ કીધી. અને જ્યારે મહારાજ કે એવી કોઈ વિકલ્પ નથી રહેતો અને કેવળ ભગવાન રહે છે, કેવળ ભગવાન, ભગવાનની પ્રસન્નતા એમાં જ પોતાનું સુખ માને અને એનાથી શેષ, એનાથી જુદું અથવા તો એનાથી અલગ પોતાનો કોઈ સંકલ્પ નથી, મારે આમ કરી લેવું, મારે આ રીતે ભક્તિ કરવી, એવો ભાવ નથી, જેવો ભગવાન રાજી રહે અને એની અંદર એ પોતાનો રાજીપો માને અને એને જ પોતાનું પૂર્ણ કામપણું માને એવી રીતે જેની સ્થિતિ હોય, મહારાજ કે પોતે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણને પામીને એટલે કે અક્ષર બ્રહ્મ થઈને મુક્ત થઈને એ પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહે, એમાં જ પોતાનું મનને ચિત્તને પૂરવીને રાખે, એમાં મગ્ન થઈ જાય, એક ભાવ થઈ જાય, રહેતો હોય અને તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. એવી રીતે મહારાજે જે આગલે દિવસે વેદાંતિને જે ઉત્તર કર્યું એની અંદર જે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિનો જે મહારાજે દ્રષ્ટાંત દીધું એ દ્રષ્ટાંતના અનુસંધાનની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછેલો કે મહારાજ આ તમે ગઈકાલે વાત કરી પણ એ વાતની અંદર જરા સ્પષ્ટીકરણ સમજાવો કે આ સવિકલ્પ સમાધિને નિર્વિકલ્પ સમાધિને કેમ સમજીએ. ત્યારે મહારાજે એનો સુંદર ઉત્તર અહીંયા સમજાવ્યો કે પોતાના સંકલ્પ રહિત થઈને જ્યારે ભગવાન પરાયણ થઈ જાય, એક ભગવાનમાં મગ્ન થઈ જાય, એક ભાવ થઈ જાય, પછી એમાં પોતાનું અસ્તિત્વ પણ એને યાદ નથી રહેતું, અને અસ્તિત્વ યાદ ન રહે એટલે પોતાના કોઈ બીજા જુદા સંકલ્પ પણ નથી હોતા, અને એવી રીતે જ્યારે એ સંકલ્પ વિહીન નિર્ગુણ થઈને અથવા તો નિસ્તરંગ થઈને શૂન્ય થઈને એ પોતે ભગવાનની અંદર એક ભાવ થઈ જતો હોય ત્યારે એ ભગવાનના એ નિર્વિકલ્પ સમાધિને પામ્યો એમ શાસ્ત્રોએ કીધું છે. અને જ્યારે એવા સંકલ્પ રહી જતા હોય, શુભ સંકલ્પ, અશુભ વાસનાને તો મહારાજે ખંડન જ કર્યું છે, પણ શુભ વાસનાના સ્વરૂપની અંદર, અને એટલા માટે વાલા ભક્તો મોક્ષ ધર્મની અંદર આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ પ્રકારની વાસના હોય, એ શુભ હોય કે અશુભ હોય, એ મોક્ષની અંદર વિઘ્ન કરે છે. અંતે ભગવાનના સ્વરૂપની અંદર જો મન ન સ્થિર રહી શક્યું, ભગવાનની મૂર્તિ યાદ ન આવી, અને ભગવાનના સંબંધી પણ જો બીજા કોઈ કાર્ય કરવાની કે ભાઈ મારે આ કરવું છે એવું હું પણ ભાવ રહ્યો, તો ભગવાનના મોક્ષની અંદર એ કર્મ એ સંકલ્પ બંધન કરતા થાય છે. અને બંધન કરતા એટલે શાસ્ત્રોએ લખ્યું અવશ્યમ એવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. શુભ કરેલા કર્મો અને અશુભ કર્મ બંનેના કર્મના ફળ બંધાય છે, એટલે આવા કરેલા જે સંકલ્પ છે એનું પણ ફળ બંધાય છે, અને એવા ફળ દ્વારા પણ જીવાત્માને મોક્ષ માર્ગમાં વિઘ્ન આવે છે. અને કર્મના અનુસારે મને કરેલું કર્મ હોય, વચને કરેલું કર્મ હોય, કાર્ય કરીને કરેલું કર્મ હોય, પણ એ કર્મના અનુસંધાને જીવાત્માને પાછું લેણદેણ ઉભું થાય છે. એટલે મહારાજ અહીંયા આગળ સ્વવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ સ્પષ્ટ કરે છે કે જેથી જીવાત્મા એ પોતે પોતાનું આત્મચિંતન કરીને એ સ્થિતિ કેળવી શકે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભક્તિ અને ઉપાસના તે શું ભેદ છે? વાલા ભક્તો, થોડા દિવસ પહેલા હમણાં પણ કોઈ હરિભક્તોએ પણ આ પ્રશ્ન પૂછ્યો હતો ઝૂમ મીટિંગની અંદર કે ભક્તિ અને ઉપાસનાનો શું ભેદ છે. ત્યારે અમે એમને સમજાવ્યું હતું, અહીંયા વચનામૃતની અંદર એ જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ આપણને સમજાવે છે. મહારાજ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ. વાલા ભક્તો, શ્રીમદ ભાગવતનો મહારાજ અહીંયા શ્લોક એનું અનુસંધાન લીધું. ભાગવતની અંદર સ્કંદ 7માં અધ્યાય 5માં આ વાત બહુ સુંદર રીતે એનો વિસ્તારથી વર્ણન કરેલું છે. પ્રહલાદજીનું આખ્યાન, નારદજી યુધિષ્ઠિરને હિરણ્યકશ્યપ અને પ્રહલાદનું વૃત્તાંત સંભળાવે છે. એની અંદર પ્રસંગ બહુ ભાગવતજીની અંદર વિસ્તારથી સપ્તમ સ્કંદની અંદર આ વાત બહુ વિસ્તારથી વર્ણન કરેલી છે. એમાં એ પ્રસંગ એવો બને છે કે પ્રહલાદ, આપણે બધા ઇતિહાસ તો કથાની અંદર ઘણી વખત એને જાણ્યો છે, સાંભળ્યો છે, ત્યારે એની અંદર એવો પ્રસંગ બને છે કે જે દૈત્યોના ગુરુ એ શુક્રાચાર્યજી, અને એ શુક્રાચાર્યજીના બે પુત્ર હતા, એક શંડ અને અમર્ક, એ બે એમના પુત્ર હતા, જેની જવાબદારી હતી કે હિરણ્યકશ્યપના દીકરા પ્રહલાદ અને બીજા જે અસુર પુત્રો એટલે કે અસુરોના બાળકો જે હતા એમને તે વિદ્યાદાન કરતા. એટલે એ શંડ અને અમર્ક એ એમને વિદ્યા ભણાવતા ત્યારે પ્રહલાદજીને એ બધા શાસ્ત્રોનું એટલે રાજકારણ અને અર્થશાસ્ત્ર વગેરે એમને શીખવતા. પ્રહલાદજી એ એમની પાસે ગુરુ પાસે જ્ઞાન લેતા પણ એમને મનમાં શાંતિ ન થતી, એમને મનની અંદર એનાથી સંતોષ ન થતો, અને એમાંથી એમને એવો ભાવ થતો કે આ તો મારું તારું વેર ઝેર ને એવી બધી વાતો આવે છે, એનાથી મનની અંદર શાંતિ નથી થતી. અને ભક્તિપરાયણ એમનું જીવન એમનું હતું, એમના ગુણ એવા હતા. એટલે એ એક દિવસ હિરણ્યકશ્યપે એમને બોલાવીને પૂછ્યું કે બેટા, તમે ગુરુજી પાસે અભ્યાસ કરો છો તો તમે ત્યાં શું ભણ્યા, શું શીખ્યા, તમને એમાં જે ગમતું હોય કહો. ત્યારે એમને પ્રહલાદજીએ બહુ સુંદર ઉત્તર કર્યો કે હું માનું છું કે આ સંસારની અંદર જે આ બધા મારું અને હુંપણામાંથી જે બધા અંદર ગૂંચાયેલા છે એના કારણે બધા જે અધર્મ છે એનું આચરણ થઈ રહ્યું છે, અને એવા જે વૃત્તિવાળા હોય એને તો આ પોતાના ઘરનો ત્યાગ કરી, જેમ કૂવાની ઉપર ઘાસ નાખેલું હોય હવે આપણને ખ્યાલ ન હોય ને આપણે એમાં ગરકાવ થઈએ, એમ જીવાત્મા એ હુંપણાના અંધકારની અંદર એ ઘાસના છદ્મની અંદર એ માયારૂપી અને કર્મરૂપી કૂવાની અંદર ગરકાવ થઈ જાય છે અને પછી એમાંથી નીકળી શકતા નથી. માટે એનો ત્યાગ કરીને વનમાં જઈને ભગવાનનું ભજન કરવું, એટલે હિરણ્યકશ્યપને તો થોડો ક્રોધે આવ્યો, આશ્ચર્ય થયું, એટલે એમને કીધું કે આ મારા ખ્યાલથી આ જે ગુરુજી છે ને એમના ઘરે કોઈ વિષ્ણુ ભક્તો રોકાયા હોય એવું લાગે છે, અને એટલે જ આવું બધું જ્ઞાન એ બાળકોને પીરસી રહ્યા છે અને એમને ભરમાવી રહ્યા છે. માટે પાછા એમને સૂચના આપી કે તમે આ જ્ઞાનનું ખંડન કરીને મારું જ્ઞાન છે એનું તમે પ્રતિપાદન કરાવો. ગુરુજીએ પણ ખૂબ મહેનત કરી, શામ દામ દંડ ભેદ શિક્ષા, પ્રહલાદજીને ખૂબ શિક્ષા વગેરે કરી, પણ પ્રહલાદજીનું મતિ જે છે, મન છે, એ ડગ્યું નહીં. અને પછી પ્રહલાદજીને પુનઃ પાછા એમના હિરણ્યકશ્યપના દરબારમાં જયારે લઈ ગયા ત્યારે હિરણ્યકશ્યપે ફરી જયારે પૂછ્યું તમે ગુરુજી પાસે શું શીખ્યા, ત્યારે પ્રહલાદજીએ આ સુંદર શ્લોક કીધો છે કે મેં ગુરુજી પાસે જે વિદ્યા અભ્યાસ કર્યો એમાં જે મને ગમે છે એ આ ગમે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી, આ ભગવાનની ભક્તિના હું પ્રકાર શીખ્યો છું. ભક્ત ભગવાનની ભક્તિ એ 9 પ્રકારે રહેલી છે અને એનું બહુ સુંદર વર્ણન ભાગવતજીની અંદર એ પ્રસંગનું કરેલું છે. નારદજીએ યુધિષ્ઠિરને ઉદબોધન કરતા આ વાત સુંદર સમજાવી છે કે ભગવાનને રાજી કરવાના જે ઉપાય છે એમાં 9 ભક્તિ પ્રધાનપણે રહેલી છે. અને 9 ભક્તિનું જે સ્વરૂપ છે એ કેવું છે તો કે શ્રવણ. શ્રવણનો અર્થ થાય ભગવાનની લીલા કથા વાર્તા, ભગવાનનું મહાત્મ્ય, ભગવાનના ઐશ્વર્ય શક્તિ, ભગવાનના સ્તોત્ર વગેરે, એનું પ્રત્યે શ્રદ્ધાપૂર્વક મનથી સતત એને સાંભળવું, એટલે શ્રવણ ભક્તિ જેને કીધી. ભક્તિનો એક પ્રકાર છે કે ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની કથા વાર્તાઓ, ભગવાનના નામ સ્મરણનું રટન થતું હોય, ભગવાનની ધૂન ગવાતી હોય, ભગવાનના સ્તોત્ર પાઠ થતા હોય, તો જેના કરીને મનવૃત્તિ ભગવાનમાં પોરવીને રહે એવી વાતનું સતત શ્રવણ કરવું એ શ્રવણ ભક્તિ થઈ. એનું મનથી એનું શ્રવણ કરવું, ચિંતન કરવું એ શ્રવણ ભક્તિ થઈ. બીજું કીર્તનમ, જે ભગવાનના ગુણ છે, ભગવાનના રૂપ છે, ભગવાનનું ઐશ્વર્ય છે અને ભગવાનના જે ચરિત્રો છે એને ગાવા, એને મુખેથી એને યાદ કરી અને ઉત્સાહથી એને ગાવા, એને કીર્તન ભક્તિ કીધી. ભગવાનના આ પણ વાલા ભક્તો તમે એનું અંગ જોશો તો ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ સ્થિર રહે અને એના માટેનું સાધન, કારણ કે ભક્તિનો પ્રકાર જ એ છે કે ભગવાનમાં જીવાત્માને પ્રીતિ થાય અને પ્રીતિ કરાવવા માટે એ ભગવાનના રૂપનું, ભગવાનના જે ઐશ્વર્ય છે, ભગવાનના જે ગુણ છે, ભગવાનને જે ચરિત્રો છે એની અંદર મનને પૂરવી અને એનું ગાન કર્યું, એને રટ્યા કરવું, એનું રટન કર્યા, અખંડ રટન કર્યા કરવું, સતત મનથી એને સંભાળી રાખવા, તો એ ભગવાનની કીર્તન ભક્તિ થઈ. સ્મરણમ, ભગવાનના જે આવા દિવ્ય સ્વરૂપો છે, ભગવાનના જે ઐશ્વર્ય ચરિત્ર યુક્ત જે ભગવાનની લીલા છે, ભગવાનની માનુષી લીલા છે, ભગવાનની જે ક્રિયાઓ છે એ તમામ પ્રકારની ક્રિયા એ જીવાત્માના કલ્યાણને અર્થે કરે છે અને એટલે એવી પ્રત્યેક ક્રિયા એ અલૌકિક છે, દિવ્ય છે. તો એવી ભગવાનના દરેક ક્રિયાઓને, ભગવાનના ગુણ હોય, ભગવાનના રૂપ હોય, ભગવાનની ક્રિયાઓ હોય, લીલાઓ હોય, તેનું મનથી, મહારાજ કહે છે કે અંતર્મનથી એનું સતત એનું અનુસંધાન જીવાત્માને રહે, એટલે કે સતત એના ભાવથી એને યાદ કરતો રહે, એની અંદર મનને ગૂંચવી રાખે, એને પોરવી રાખે, એને વિસરવા ન દે, એને સ્મરણ ભક્તિ કીધી. ભગવાનની મૂર્તિ, ભગવાનના ચરિત્રો, એનું અખંડ સ્મરણ રહે, એને યાદ રાખે, એને વાગોળતા રહે, મનથી વાગોળતા રહે, એને સ્મરણ ભક્તિ કીધી. પાદ સેવનમ, ચોથું અંગ બતાવ્યું આની અંદર ભગવાનના પાદ સેવામાં, એટલે કે ભગવાનના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અને સેવાપરાયણ રહેવું. ભગવાનના ચરણાન, પાદ સેવનમ, સેવા ભક્તિનો અંદર શરણાગતિનો ભાવ સમાયેલો છે. સેવા ક્યારે થાય? તમે શરણે હો ત્યારે થાય. એટલે પાદ સેવનમ, ભગવાનના ચરણારવિંદનો, ભગવાનના સાનિધ્યનો એ દ્રઢ આશ્રય કરીને એમની સેવાપરાયણ રહેવું એ જીવાત્મા માટે એ પાદ સેવનમ, એ સેવા ભક્તિ એ મહારાજ અહીં આગળ બતાવી છે. અને અર્ચનમ, જે મન, પવિત્ર મન, કર્મ અને વચન દ્વારા, પવિત્ર સામગ્રી દ્વારા ભગવાનની સેવા શુશ્રૂષા અર્ચના કરવી, ભગવાનની જે પણ, એને અર્ચન ભક્તિ કીધી. તમે મન પવિત્ર હોય, માનસી પૂજા કરીએ ત્યારે મન પવિત્ર હોય અને કોઈ સાધને કરીને પૂજા કરીએ તો એ સાધન પણ પવિત્ર હોય, એવા પવિત્ર ઉપચારો દ્વારા, પવિત્ર મન દ્વારા, પવિત્ર વચન દ્વારા, પવિત્ર કર્મ દ્વારા, મન કર્મ વચનથી પવિત્ર થઈ અને પવિત્ર સામગ્રી દ્વારા જ્યારે ભગવાનની આપણે અર્ચન પૂજન કરીએ એને અર્ચન ભક્તિ આપણા શાસ્ત્રોની અંદર કીધી. અને એ જ રીતે વંદનમ, વાલા ભક્તો, વંદનમ ક્યારે થાય? માણસ વંદન ક્યારે કરે, નમન ક્યારે કરે? જ્યારે હુંકાર મટે ત્યારે. અહીંયા મહારાજે વંદનમ શબ્દનો બહુ સુંદર આપણા ભાગવત આદિ શાસ્ત્રોની અંદર એનું વર્ણન સમજાવ્યું છે કે પ્રત્યક્ષ ભગવાન હોય અથવા તો ભગવાનના જે પ્રતિપાદિત સ્વરૂપો હોય, પછી મૂર્તિ સ્વરૂપ હોય, શાસ્ત્ર સ્વરૂપ હોય, આચાર્ય સ્વરૂપ હોય, એવા ભગવાનના જે પ્રતિપાદિત થયેલા ભગવત સ્વરૂપો જે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે એની આગળ આદરથી નમન કરવું, એની આગળ આદર આપો, એની આગળ પોતે દાસ થઈને દાસભાવથી રહેવું અને એને એને એની આગળ નમી જવું, કારણ કે એની આગળ અહંકારનો જો હુંકાર રાખશું તો એમાંથી ફળની શ્રુતિ નહીં થાય. એટલે ત્યાં નિર્માની થઈને નમન કરવું. નિર્માની જ્યાં સુધી નિર્માણીપણું નથી આવતું ત્યાં સુધી નમન નથી થતું. નમન ત્યારે જ થાય અને જ્યારે નિર્માણીપણું આવે પછી આપણે કહે છે નમન નમન મેં ભેદ હે બહોત નમત નાદાન. એટલે એ નમનની અંદર પણ ભેદ રહેલા છે, પણ અહીંયા જે શાસ્ત્રોએ નમનની વાત કરી છે એ નમન એટલે શ્રદ્ધાપૂર્વક અને આદરપૂર્વક. આ બે શબ્દનો ત્યાં મહિમા બતાવ્યો છે કે શ્રદ્ધા અને આદરપૂર્વક અને અહંકારને ત્યાગીને પોતાના હુંપણાનો અહંકાર ત્યાગીને, પોતાના જ્ઞાન, મોટપ, સિદ્ધિ એનો અહંકાર ત્યાગીને, પોતે ભગવત, ભગવાન પ્રત્યક્ષ અથવા તો ભગવત સ્વરૂપ જે હોય એની આગળ ત્યાં નતમસ્તક થઈએ, એને શાસ્ત્રની અંદર નમન ભક્તિ કીધી, ભગવાનની એ રીતે દાસ થઈને ત્યાં રહેવું. સાખ્યમ, વાલા ભક્તો, સાખ્યમ એટલે મિત્રતા. આપણે વ્યવહારની અંદર જોતા હોઈએ છીએ કે મિત્ર કોને કહેવાય, કે જેની આગળ આપણે પોતાનો ભાવ પ્રગટ કરી શકતા હોઈએ. અહીંયા શાસ્ત્રનો કે સાખ્યમ, ભગવાનને પોતાના સાચા સખા માની, એટલે સખાનો, સખા એટલે કે મિત્ર. મિત્રનો એક ગુણ હોય છે હિતેશુ, મિત્ર અહિત ના ઈચ્છે તો જ મિત્ર કહેવાય, જો અહિત ઈચ્છે તો શત્રુ કહેવાય. તો ભગવાન આપણા શત્રુ નથી, ભગવાન આપણું અહિત નથી ઈચ્છતા, ભગવાન આપણું જીવાત્માનું હિત ઈચ્છે છે. અને એ સમજણ સાથે, એ મહાત્મ સાથે ભગવાનને સાચા સખા માનીને, ભગવાનને પોતાના સાચા મિત્ર માનીને, છળકપટ રહિત, પોતાના મિત્ર આગળ છળકપટ ન રખાય એમ ભગવાન આગળ પણ પોતે મનથી છળકપટ રહીને, જે સત્ય ભાવે, જેવો મનનો અંતરનો ભાવ છે, અંતરની જે સ્થિતિ છે એમાં પોતાની અંદર ઘણા સંકલ્પો પાપના પણ થતા હોય, પુણ્યના પણ થતા હોય, એટલે જેવી અવસ્થા પોતાની છે એ નિષ્કપટ થઈને, છળકપટ વગર એને પોતાના મિત્ર આગળ જેમ આપણે પ્રકાશિત કરતા હોઈએ, એમ ભગવાનની આગળ પણ પોતાના અંતરભાવને પ્રકાશિત કરવો. અને મિત્રની ફરજ શું છે, કે મિત્ર એને સત્ય માર્ગદર્શન આપે. મિત્રનો એ ગુણ છે વાલા ભક્તો, કે એવા જયારે વિપરીત સંકલ્પ થયા હોય, શુભ સંકલ્પ હોય એમાં મિત્ર પ્રોત્સાહિત કરે, અને અશુભ સંકલ્પ થયા હોય એની અંદરથી આપણને નિવારણ કરાવે. એટલે ભગવાનને સાખ્ય ભક્તિ, ભગવાનને પોતાના સાચા સખા માની, એવા મિત્ર માની, એવા એની અંદર વિશ્વાસ અને ઓતપ્રોત થઈને, એવો ભાવ કેળવીને, પોતાના મનની જે પણ ભાવના હોય એ શુભ અશુભ સંકલ્પને નિષ્કપટ છળકપટ વગર થઈ અને ત્યાં સમર્પિત કરવા, અને ભગવાનને પ્રાર્થના કરવી કે મારામાં જે પણ કંઈ દોષ હોય એમાંથી મને નિવારણ આપ મને કરો, એવી ભાવના સાથે ભગવાનની સાથે પોતાને સખા માની અને ત્યાં ભગવાનની સાથે સેવાપરાયણ, નિષ્કપટપણે સખા ભાવે કરીને સેવાપરાયણ રહેવું, એવી ભક્તિનું અહીંયા સુંદર આપણા શાસ્ત્રોની અંદર ઉદાહરણ આપ્યું છે. અને છેલ્લે જેને ઉત્તમ કોટી શાસ્ત્રની અંદર કીધી છે, આ નવદા ભક્તિની અંદર બધી ભક્તિના પ્રકાર શ્રેષ્ઠ છે, સારા છે, પણ એની અંદર આત્મનિવેદનમ જે શાસ્ત્રની અંદર લખ્યું કે પોતાના અસ્તિત્વના તમામ સ્વતંત્ર સત્તાઓ સંકલ્પને ટાળીને એક ભાવથી અખંડ ભગવાનના શરણમાં સમર્પિત થવું, તેને ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આત્મનિવેદનમ, પોતાના અસ્તિત્વ, પોતાના અસ્તિત્વનો તમામ અહંકાર, એ તમામ સ્વતંત્ર સત્તા, આ હું કરું છું, હું કરી શકું ને, હું કરીશ એવી પોતાની તમામ સત્તા સંકલ્પ એને ટાળી, સંકલ્પ પણ એનો ટાળીને, અને એક ભાવથી, દાસ ભાવથી એ ભગવાનના શરણની અંદર સમર્પિત થઈ જવું, દાસ ભાવથી ભગવાનના શરણની અંદર અર્પિત થઈ જવું, પોતાના આત્માને અર્પિત કરી દેવો, અને એવા ભાવથી જે ભક્તિ કરીએ એને આત્મનિવેદન ભક્તિ અહીંયા કરી. તો મહારાજે આ ભાગવતજીના શ્લોકને ટાંકીને કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ, એ જે મહારાજે અહીંયા આગળ શ્લોક ટાંકી અને વાત અહીંયા સમજાવે છે. આપણે ભક્તિના પ્રકાર, નવદા ભક્તિના પ્રકાર આપણે સમજ્યા. આપણો પ્રશ્ન એ છે કે ભક્તિ અને ઉપાસનાની અંદર શું અંતર છે એ આપણે સમજવું છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે કે ભક્તિ અને ઉપાસના એની અંદર મહારાજ કેવી રીતે એને સમજાવવું, સમજવું, એની અંદર શું અંતર રહેલો છે. ત્યારે મહારાજે અહીંયા આગળ પહેલા આ શ્લોક ટાંકી અને ભક્તિનો મહારાજ ગુણ બતાવે છે. આ પ્રકારે જે નવધા ભક્તિ જે ભગવાનની આપણે જોઈ, એ નવધા ભક્તિની અંદર પરાયણ રહેવું, અહીંયા મહારાજ કહે છે એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. મહારાજ કહે કે આ નવ પ્રકારની જે ભક્તિ જે આપણે ભાગવતજીના શ્લોકથી આપણે સમજ્યા, એ ભક્તિની અંદર અનુસરવું એટલે એવી ક્રિયા કરવી, શ્રવણમ ભગવાનના કથા સાંભળવી, પછી ભગવાનનું કીર્તન ગાવા, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને સખા ભાવે માની ત્યાં ભગવાનની આગળ નિષ્કપટપણે વર્તવું, ભગવાનની આગળ જેવો ભાવ છે પ્રગટ કરવો, ભગવાનના દાસ ભાવે રહેવું, દાસ્યમ ભગવાનને દાસ થઈને રહેવું, એમના શરણમાં રહેવું, અને આત્મનિવેદનમ વગેરે જે નવ પ્રકારની ભક્તિ, એ ભક્તિનું સ્વરૂપ અહીંયા મહારાજ સમજાવીને એમ કહે છે કે આ નવ પ્રકારે જે ભક્તિ જે ભગવાનને ભજવા એટલે એની અંદર પ્રવૃત્ત રહેવું, આ નવ પ્રકારની ભક્તિની આ પ્રકારની અંદર પ્રવૃત્ત રહેવું એને ભક્તિનું સ્વરૂપ મહારાજ અહીંયા સમજાવ્યું. અને હવે મહારાજ અહીંયા ઉપાસનાનું સ્વરૂપ આપણને સમજાવે છે. બાલા ભક્તો, ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપ વિના વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જ ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અહીંયા મહારાજ ઉપાસનાની દ્રઢતા સમજાવે છે. પહેલી આપણે સમજી ભક્તિની રીત સમજ્યા. નવ પ્રકારની જે ભક્તિ શાસ્ત્રોની અંદર બતાવી છે એટલે ભગવાનને અનુસંધાનમાં રાખી જે જે ક્રિયા કરીએ, અને ભક્તિનું સ્વરૂપ છે પ્રીતિએ કરેલી સેવા, એટલે ભગવાનની પ્રીતિએ કરેલી આવી નવ પ્રકારની જે પ્રક્રિયા એ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ, એ જે પ્રકારની જે શાસ્ત્રની અંદર જે ભક્તિના પ્રકાર બતાવ્યા છે એને પ્રીતિએ સહિત અનુસરવું, એનું નામ ભક્તિ બતાવી. અને મહારાજ હવે ઉપાસનાનું સ્વરૂપ બતાવતા એમ સમજાવે છે કે ભગવાનના સ્વરૂપને વિશે સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય અને પોતે જે ભજનારો, ભજન કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય નહીં. અહીંયા મહારાજે ઉપાસનાની વાલા ભક્તો એક પહેલા વ્યાખ્યા આપણે સમજી લઈએ. આપણા શાસ્ત્રોની અંદર ઉપાસનાના શબ્દની બહુ સુંદર વ્યાખ્યા સમજાવી છે. ઉપ એટલે સમીપ અને આસન, આસન એટલે સ્થિતિ, સ્થિતિમાં રહેવું, એક સ્થિતિની અંદર નજીક રહેવું, પાસે રહેવું. પોતાના આરાધ્ય ઉપાસ્ય એવા જે પુરુષોત્તમ નારાયણ, પોતાનો જે ધ્યેય છે એ ધ્યેયની સમીપ રહેવું અને સમીપે સ્થિત રહેવું. સમીપ જવું એ એક જવાની પ્રક્રિયા થઈ અને રહેવું એ ત્યાં સ્થિર રહેવાની પ્રક્રિયા થઈ. એટલે અહીંયા જે ઉપાસનાનો આસનનો અર્થ થાય સ્થિર રહેવું. તમે આસન, આપણે ચાલતા હોઈએ તો એને આસન ન કહેવાય, તમે બેઠા હોય એને આસન કહેવાય, કારણ કે ત્યાં તમે સ્થિર થાવ છો. એટલે જ્યારે ઉપાસન, નજીકનું સ્થિર થવું, ભગવાનની ઉપાસ્ય ધ્યેયની નજીક રહેવું અને સ્થિર રહેવું, એને ઉપાસના કીધી. હવે એનું શાસ્ત્રોક્ત રીતે જે વર્ણન આવે છે તો શાસ્ત્રથી પદ્ધતિ અનુસાર આરાધ્ય ઉપાસ્ય જે આપણા ઇષ્ટદેવ એવા પરબ્રહ્મ, જે એવું જે તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું, એમાં ચિત્તની મનની સ્થિતિને તેલધારવત, તેલધારવતની જેમ સતત જાળવી રાખવી. એટલે કે પોતાના આરાધ્ય ઇષ્ટદેવ એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એની અંદર મનની, ચિત્તની જે વૃત્તિ છે એને તેલધારવત એટલે અખંડ, એ અવિચ્છિન્ન, એને સતત પરમાત્માની અંદર પૂરવી રાખવી, એની અંદર સ્થિત રાખવી, એની અંદર સ્થિર રાખવી, એવો જેનો ભાવ થાય. એટલે આમાંથી ત્રણ ભાવ આમાંથી નક્કી થાય છે. એક ઉપાસ્ય, બીજા ઉપાસક અને ત્રીજી ઉપાસના. જે કર્મ કરનાર છે, ભજનારો છે, એ ઉપાસક છે. જે ધ્યેય છે, જે પ્રાપ્તિનું સ્થાન છે, જે કેન્દ્ર છે, એ ઉપાસ્ય છે, એ ઉપાસ, જેની ઉપાસના આપણે કરીએ છીએ. અને જે કર્મ છે એનું કરવાની પ્રક્રિયા, એમાં એકાગ્ર ચિત્તને, મનને સ્થિર રાખવાની પ્રક્રિયા, એને ઉપાસના કીધી. એટલે એ રીતે આપણા શાસ્ત્રોની અંદર ઉપાસના, ભક્તિનો જે માર્ગ, ઉપાસનાનો જે શબ્દનો અર્થ, એને શાસ્ત્રોની અંદર સમજાવ્યું છે કે ભગવાનના સ્વરૂપની અંદર, પોતાના ધ્યેયની અંદર, પોતાના લક્ષ્યની અંદર, પોતાના આરાધ્ય ઇષ્ટદેવ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના તત્વની અંદર મનને, ચિત્તને તેલધારવત, અખંડ, સતત એની અંદર સ્થિર રાખવું, એને ઉપાસના કીધી. અને એટલે જે પોતાનું સાકાર જે સ્વરૂપ પરમબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જે સાકાર મૂર્તિ સ્વરૂપ છે, કારણ કે મન પૂરવું છે, એટલે મેં વાત કરી ત્રણ તત્વો છે, ઉપાસક એટલે ભજનાર, એ ભજનાર પોતે એટલે જે જીવાત્મા ભક્ત છે એની સ્થિતિ બતાવી, એનું અસ્તિત્વ થયું. તો ઉપાસ્ય જેનું લક્ષ્ય છે, તો એ ઉપાસ્યનું પણ સ્વરૂપ હોય તો જ મનની વૃત્તિ એમાં પૂરવાય. એટલે અહીંયા મહારાજ સમજાવે છે એવું સાકાર જે સ્વરૂપ, ધ્યેય સ્વરૂપ એવું પરબ્રહ્મ ભગવાનનું, પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ, તેને વિશે અચળ એવી સમજણને સ્થિતિ, એમાં પ્રતીતિ ને એમાં વિશ્વાસ, એને ઉપાસના કહીએ. મહારાજ અહીંયા આપણને જે શાસ્ત્રોએ સમજાવ્યું, મહારાજે અહીંયા આગળ વાત સમજાવી કે ભગવાનનું જે સાકાર, જે એની દ્રઢ નિષ્ઠા, દ્રઢ નિષ્ઠાનો અર્થ જ વાલા ભક્તો એ થાય કે ભગવાનનું જે સાકાર સ્વરૂપ છે, જે ઉપાસ્યનું જે સાકાર સ્વરૂપ છે, જે મૂર્તિનું જે સાકાર સ્વરૂપ છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, તેને વિશે મનને સતત પૂરવી રાખીએ, એની અંદર સ્થિર રાખી દઈએ, એની અંદર સ્થિત કરી દઈએ, અને પછી એની અંદર બીજા બહાર નીકળવાનો અવકાશ ન રહે ત્યારે એવી જે સમજણ છે, એવી જે સ્થિતિ છે, એવી જે પ્રતીતિ છે, એવો જે વિશ્વાસ છે, એ વિશ્વાસને ઉપાસના કહીએ, એ શ્રદ્ધાને આપણે ઉપાસના કહીએ. અને ઉપાસના દ્રઢ કરવાનું જો માધ્યમ હોય ને તો એ ભક્તિ છે. જો ઉપાસના અને ભક્તિનો ભેદ, ભક્તિ છે ને પ્રક્રિયા છે, તમે જે સમજણે સહિત ને, પ્રેમે સહિત ને, તમે જે પણ સમર્પિત મને, મન કર્મ વચને જે ક્રિયા કરો એને ભક્તિ કીધી, અને જે એ સમજણ કેળવે છે, દ્રઢ થાય છે, એને ઉપાસના કીધી. કે પરમાત્માનું સાકારપણું, ભગવાન જે મને મળ્યા છે એની અંદર દ્રઢતા, એમાં વિશ્વાસ. અને કેવો વિશ્વાસ એ મહારાજ અહીંયા સમજાવે છે. અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથ સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. કેવી દ્રઢતા હોવી જોઈએ કે ભગવાન જે મને મળ્યા છે, જે ભગવાનને મેં ઓળખ્યા છે, જે ભગવાનનો મને ગુણ છે, એ ભગવાન કેવા છે? તો ભગવાન સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ભગવાનની, એ અક્ષરધામની અંદર મહારાજ બિરાજે છે, એ જ પરમાત્મા મને પ્રત્યક્ષ મળ્યા છે. એટલે પ્રત્યક્ષ મળ્યા હોય કે પરમાત્માના અંતર્યામી સ્વરૂપે દર્શન થયા હોય, એ જ પરમાત્માના શાસ્ત્ર વચને કરીને પ્રતિપાદન થયું છે, તો એ પરમાત્માની અંદર, એ ભગવાનના સાકાર સ્વરૂપની અંદર એને દ્રઢ વિશ્વાસ છે, એને પ્રતીતિ છે. અને એ પ્રતીતિ એ કેવી છે? તો કે અવિચળ છે, એની અંદર ક્યારેય લેશ માત્ર પણ સંશય થતો નથી એવી છે. શાસ્ત્રોની અંદર ભગવાનના અનેક ચરિત્રો આવે છે અને શાસ્ત્રની અંદર મેં ગત વચનામૃતમાં પણ આ વાત કરી હતી કે ભગવાનના ચરિત્રોને ઘણી વખત વિચિત્ર એવી રીતે પણ સંબોધવામાં આવ્યા છે કે ભગવાનના ચરિત્રો વિચિત્ર હોય છે. વિચિત્ર એટલે ન સમજી શકાય એવા, ન કળી શકાય એવા. વિચિત્ર એટલે કોઈ એલફેલ નથી હોતા, પણ એ જીવાત્માની સમજણની બહાર છે. એટલે ઘણી વખત ભગવાનના એવા ચરિત્રો કે એવું વર્ણન એ શાસ્ત્રોની અંદર જોવે તો પણ એને પોતાની જે શ્રદ્ધા છે, પોતાનો જે વિશ્વાસ છે, પોતાને ભગવાનપણાની અંદર જે પ્રતીતિ છે, એ ભગવાનના સાકાર સ્વરૂપની અંદર જે એને સ્થિરતા છે, એ મૂર્તિની અંદર જે એને વિશ્વાસ છે, અથવા તો એની અંદર જે એને શ્રદ્ધા કે પોતાનો ભાવ એની અંદર સમર્પિત છે, એ સમજણની અંદર, એ સ્થિતિની અંદર, એને એ સમર્પણની અંદર એને લેશ માત્ર પણ સંશય થાય નહીં, ફેર પડે નહીં. એટલે ગમે તેવા નિરાકાર પ્રતિપાદન કરનાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ સ્વરૂપને સદા સાકાર જ સમજે. નારાજ કે મૂર્તિની અંદરથી એનો વિશ્વાસ ટળે નહીં, એ ભગવાનની અંદરથી એનો વિશ્વાસ ટળે નહીં. અને ગમે તેવા કદાચ એવા પ્રસંગોનું વર્ણન કદાચ શાસ્ત્રોમાં સાંભળે તો પણ પોતાની પ્રતીતિ અને સમજે કેવી રીતે. ગત વચનામૃતની અંદર આપણે સમજ્યા કે સમજણની રીત સમજે કે આ વ્યાખ્યા કરી છે એ અમુક પ્રકારે અમુક પરિસ્થિતિની અંદર અમુક રીતે કરી છે, અને એ જોનારની જે સ્થિતિ હતી એને આધીન છે, જે સવિકલ્પ સમાધિને નિર્વિકલ્પ સમાધિને આપણે ગત વચનામૃતમાં પણ સમજ્યા, ઉપર પણ આપણે અહીંયા આગળ જોયું. તો એ સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિના કારણે કદાચ એને ભેદ હોઈ શકે વર્ણનની અંદર, પણ ભગવાન તો સદા સાકાર દ્વિભુજ મૂર્તિ છે, મહારાજ અખંડ છે અને અવિનાશી છે, એટલે એની અંદર ક્યારે ન્યૂન અધિકપણું થતું નથી. ને એ સાકાર પરમાત્માનું સ્વરૂપ એ અખંડ રહેલું છે અને એ પરમાત્મા મને મળ્યા છે એવું એની અંદર દ્રઢ પ્રતીતિ અને વિશ્વાસ એની અંદર હોય. મહારાજ કે એ રીતે એને સાંભળે તો પણ સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે તો પણ ભગવાનના સાકાર સ્વરૂપને જનું જ પ્રતિપાદન કરે. મહારાજ કહે છે જો ગમે તેવી કદાચ શાસ્ત્રની અંદર વાત આવે, કોઈ ગ્રંથની અંદર વાત આવે, તો પણ એની સમજણે કરીને એ પ્રતિપાદન એટલે કે એની જે પ્રતીતિ છે એ સાકારપણાની અંદર જ રહે. ભગવાન નિરાકાર હોતા નથી. અને આપણી સાકાર પ્રગટની ઉપાસનાની આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ વાલા ભક્તો, સાકારની ઉપાસનાની આપણે વાત કરતા હોઈએ છીએ, તો અહીંયા મહારાજે સ્વરૂપ આપણને સમજાવ્યું કે ભગવાન એ સદા સાકાર છે, કારણ કે કારણામ ચા કારણમ, ભગવાન કારણોના કારણ છે અને એમનું કોઈ કારણ નથી. એટલે ઉત્પત્તિનું જો કોઈ કારણ હોય, સમગ્ર વિશ્વ જગત બ્રહ્માંડ આદિ જે પણ ઉત્પત્તિનું કારણ હોય, જે પણ અચર અચર આપણે બધું જોઈએ છીએ એના ઉત્પત્તિનું કારણ હોય, અને એટલે શિક્ષાપત્રીની અંદર ભગવાને લખ્યું કે ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વ આવિર્ભાવ કારણમ. ભગવાન કે સર્વ જે આવિર્ભાવ છે, સર્વ એટલે એમાં સમગ્ર આવી ગયું, સર્વ આવિર્ભાવ જે આપણે જોઈએ છીએ એમાં પરમાત્મા આવી ગયા, પરમાત્માના અવતારો આવી ગયા, પરમાત્માના આ નિયંતા માયા જગત આ બધું એની અંદર આવી ગયું. એના જો કારણ હોય, સર્વ આવિર્ભાવ કારણમ, એનું કારણ જો હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એ ઉપાસ્ય છે. આપણા શાસ્ત્રોની અંદર રામાનુજાચાર્યજીએ શંકરાચાર્યજીએ એ પરબ્રહ્મની ઉપાસનાનું એ પ્રતિપાદન કરેલું છે. એટલે એ ઉપાસનાનું સ્વરૂપ મહારાજ અહીંયા સમજાવે છે. મહારાજ કહે છે કે ગ્રંથને ગમે તેવા ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે તો પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે. ભગવાન પ્રગટ છે, ભગવાન પ્રત્યક્ષ છે, ભગવાન સાકાર છે, પછી એ મૂર્તિ સ્વરૂપે હોય, ભગવાનની વાણી સ્વરૂપે હોય, પણ એ સાકાર છે એટલે જાગૃત છે, સ્થિત છે, અને એની અંદર પોતાના મનને કર્મને વચનને ભગવાનના સ્વરૂપની અંદર પૂર્વે, કારણ કે નવધા ભક્તિ જે ઉપર બતાવીને ભગવાનને અનુસંધાને બતાવી છે, એ તમામ પ્રકારની પ્રક્રિયા છે. એ ભગવાનના કથા સાંભળવી હોય તો પણ ભગવાન સંબંધી, શ્રવણ કરીએ તો પણ ભગવાન સંબંધી, કીર્તન કરીએ તો પણ ભગવાન સંબંધી, સ્મરણ કરીએ તો પણ ભગવાન સંબંધી, પાદ સેવનમ કરીએ તો પણ ભગવાન સંબંધી, દાસ્ય થઈએ તો પણ ભગવાનના, સખા થઈએ સખા કરીએ તો પણ ભગવાનને, અને આત્મનિવેદિત થઈએ તો પણ ભગવાનને, એ રીતે ભગવાન સંબંધી જે પ્રતીતિ કરીને એ ભક્તિને, એટલે ભક્તિનો અને ઉપાસનાનો અહીંયા આગળ મહારાજે ભેદ સમજાવ્યો. મહારાજ કે જે પ્રક્રિયા નવધા પ્રકારની જે કરીએ છીએ એને ભક્તિ કીધી, અને એની અંદર જે દ્રઢ વિશ્વાસ જે છે અને એની અંદર સાકાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર એ આપણી પ્રતીતિ છે, આપણો જે અડગ અચલ જે વિશ્વાસ છે એને આપણે ઉપાસના કહીએ. એ રીતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, અને યોગે કરીને, કોઈના શબ્દે કરીને, શાસ્ત્રે કરીને, કદાચ કોઈ જગ્યાએ એવું વર્ણન પણ આવે તો પણ એ પોતે સમજણ રાખે, વિવેક રાખે કે ભગવાનનું સ્વરૂપ એ દ્વિભુજ સાકાર મૂર્તિ જે અક્ષરધામની અંદર બિરાજે છે, જે આપણા મંદિરની અંદર સ્વરૂપે બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે, ગોપીનાથજી મહારાજ સ્વરૂપે, લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપે, આ ભગવાનનું પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ છે એવું ભગવાનનું સ્વરૂપને સાકાર ભગવાનને સમજે, અને એવી જે રીતે સ્વરૂપનું પ્રતિપાદન કરે અને પોતાની ઉપાસનું ખંડન થવા દઈએ દે જ નહીં, એવી રીતે જે દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. મહારાજ અહીંયા ઉપાસનાનું ખૂબ સુંદર સમજાવ્યું, અને એવી દ્રઢ ઉપાસના એ આપણે પણ ઉપાસના અને ભક્તિવાળા ભક્તો, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન અહીંયા જે પૂછ્યો એ આપણા માટે પૂછ્યો છે મહારાજને જીવાત્માને ઉપાસના ભક્તિનો માર્ગ, આજ્ઞા અને ઉપાસના બે જે પાંખો શાસ્ત્રની અંદર બતાવી છે મોક્ષની, એની અંદર ભગવાનની આજ્ઞાપરાયણ રહેવું, ભગવાનના વચનની અંદર રહેવું, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહેવું, એક એનું અંગ છે. અને બીજું અંગ ભગવાનની દ્રઢ ઉપાસના રાખવી, એટલે ભગવાનમાં પ્રતીતિ રાખવી, વિશ્વાસ રાખવો, ભગવાનને કરતા અડતા જાણીએ. આ ગત વચનામૃતની અંદર પણ આપણે જોયું હતું કે ભગવાનની અંદર ભરોસો રાખીએ એવી રીતે, અને ભગવાન થકી કલ્યાણ ઇચ્છીએ. અને એ ભગવાન કેવા છે તો સાકાર સ્વરૂપ ભગવાનનું છે, જેવા મને મળ્યા છે. આગળ પણ આપણે વચનામૃતના શબ્દ આપણે સાંભળ્યા કે મહારાજ કહેતા જેવા પ્રગટ ભગવાન અહીં આગળ દેખાય છે, એવા જ જ્યારે પ્રલય થાય ત્યાર પછી ભગવાન ધામની અંદર પણ ભગવાન અને મુક્ત એ અખંડ રહેલા છે. એટલે એવા સાકારપણાને જે ભગવાનને પ્રતિપાદન કરે અને એની અંદર પ્રતીતિ રાખે, દ્રઢતા રાખે, એવી, એટલે અહીંયા મહારાજે લખ્યું એવી રીતે જેની દ્રઢ સમજણ હોય. એ સમજણ ક્યારે કહેવાય દ્રઢ? કે જ્યારે એની અંદર કોઈ ફેર ન પડે. આપણે ઘણી વખત વાતને વેગમાં પકડી લઈએ અને પછી સમય અથવા તો સંજોગ એવા ઉભા થાય એટલે વાતને પડતી મૂકીએ, તો એને દ્રઢતા કહેવાય નહીં. એક સિદ્ધાંતને આપણે ગુણ ગાતા હોઈએ અને સમય પ્રમાણે પછી સિદ્ધાંતને ફરી જઈએ તો સિદ્ધાંતમાં દ્રઢતા કહેવાય નહીં. ભગવાનના આશયની અંદર પણ દ્રઢતા રાખવી, કારણ કે ભગવાનના આશયની અંદર, સાનિધ્યની અંદર આપણે બેઠા હોઈએ, મન ગમતું થતું હોય, ધાર્યું થતું હોય, ત્યાં સુધી આપણે ભગવાનના શરણમાં રહીએ. અને કોઈ વખત વિપરીત પરિસ્થિતિ આવે તો આપણે ભગવાનનું શરણ અથવા તો ભગવાનની આજ્ઞા, ભગવાનની મર્યાદા લોપી દઈએ તો એને દ્રઢતા કહેવાય નહીં. એ તો ગમે તેવી પરિસ્થિતિ આવે. એટલે અહીંયા મહારાજે અહીંયા શબ્દ વાપર્યો શાસ્ત્રને વિશે, ગમે તેવી વાત આવે, અહીંયા મહારાજે વચનામૃતની અંદર શબ્દ વાપર્યો ગમે તેવી વાત આવે તો પણ ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે. ભગવાનનું સાકાર સ્વરૂપ, એ મૂર્તિ સ્વરૂપ ભગવાનનું, એ વાણી સ્વરૂપ, એ સાકાર સ્વરૂપ, એનું જ પ્રતિપાદન કરે, એને જ સ્વીકારે, એની અંદર જ દ્રઢતા અને વિશ્વાસ રાખે અને પોતાની ઉપાસનાનું ક્યારે ખંડન થવા દે નહીં. એ મૂર્તિથી પણ વિચલિત ન થાય, ભગવાનના સાકાર સ્વરૂપથી પણ વિચલિત ન થાય, અને સાકાર એવું ભગવાનના જે વચનરૂપી જે શાસ્ત્રો છે એની આજ્ઞા મર્યાદા એની અંદર પણ સ્થિર રહે, એવી રીતે જે ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરે અને પોતાની ઉપાસનાનું ખંડન ન થવા દે, એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને દ્રઢ ઉપાસનાવાળો કહીએ. મહારાજે એવી રીતે અહીંયા સુંદર ઉપાસના અને ભક્તિની બંને વ્યક્તિ એ આપણને સમજાવી. ભક્તિ એ ક્રિયાનું કાર્ય છે અને પ્રેમે સહિત સમર્પિત થઈને ભગવાનની મન કર્મ વચને પવિત્ર થઈને ભગવાનમાં એક ભાવથી જે સેવાપરાયણ થવું એનું નામ ભક્તિ, અને સ્થિતિને દ્રઢ કરવી એને મજબૂત કરવી અને એક નિષ્ઠાને દ્રઢ કરવી એનું નામ ઉપાસના. એટલે એ રીતે અહીંયા મહારાજે ઉપાસના અને ભક્તિનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે. વાલા ભક્તો, આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમારી ઉપાસના અને ભક્તિ એવી દ્રઢ થાય, અમે પણ આપના જે સ્વરૂપ છે, આપની જે મૂર્તિઓ છે, આપની આજ્ઞાઓ છે, એની અંદર અમારી અચળ નિષ્ઠા રહે, અમારો અચળ વિશ્વાસ રહે, અને એના માધ્યમે કરીને જે નવધા પ્રકારની ભક્તિ એ આપે પ્રતિપાદન કરી છે, એવી આપના સંબંધી અમારી તમામ ક્રિયાઓ, તમામ અમારા હેતુઓ એ આપના સંબંધ સાથે જોડાઈને રહે, અને અમારી પ્રત્યેક ક્રિયા એ આપને પ્રસન્ન કરવા માટે રાજી થઈને ભક્તિ સ્વરૂપની અંદર અમે સમર્પિત કરીએ, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તો, એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણદેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આપણે આપણા જીવનને ખૂબ ખૂબ ધન્ય કરીએ, એ પ્રાર્થના સાથે આજનું વચનામૃત આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 40મું. સહેજાન સ્વામી મહારાજની.